महादेव्याक्षिरत्नम् शब्दजेतरवात्मजम् राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्।
श्रीमद् राजचंद्र ज्ञान मंदिर राजकोट, रविवार तारीख 28 सितंबर 2008। श्रीमद् राजचंद्र वचनामृत क्रमवार 1500 अध्याय पत्रांक 505। ओम। वितरागनो कहेलो परम शांत रसमय धर्म पूर्ण सत्य छे एवो निश्चय राखो। जीवना अनधिकारीपणाने लीधे तथा सत्पुरुषना योग विना समझातु नथी तो पण तेना जेवुं जीवने संसार रोग मटाड़वाने बीजू कोई पूर्ण हितकारी औषध नथी एवं वारंवार चिंतवन करवुं। आ परम तत्व छे तेनो मने सदाय निश्चय रहो। ए यथार्थ स्वरूप मारा हृदयने विषे प्रकाश करो अने जन्म मरणादि बंधन थी अत्यंत निवृत्ति थाओ निवृत्ति थाओ। हे जीव, अक्लेश रूप संसार थकी विराम पाम विराम पाम। कैक विचार प्रमाद छोड़ी जागृत था नहीं तो रत्न चिंतामणि जो आ मनुष्य देह निष्फल जैसे। हे जीव, हवे तारे सत्पुरुषनी आज्ञा निश्चय उपासवा योग्य छे। ओम शांति ही शांति ही शांति ही। पत्र बधाज जिज्ञासु जीवने उपलक्ष्य में लखायो छे। कोई ऊपर विशेष पत्र आ रीते नथी, एनी नोंधमां हशे अथवा बीजी रीते उपलब्ध थयो छे, केम के एनी मिति वगैरे कशुं छे नहीं। परंतु जे विचारणा चालती होय जे समये परम कृपाळु देवने, त्यारे कोईनी साथेनी वात, कोईना पत्रो, कोईनो सत्संग थयो होय, समागम थयो होय, अने एमां जे विचारधारा निकळे ए पोते पोतानी नोंधमां पण लिपिबद्ध करे अने एमां वस्तुनुं स्वरूप स्वस्पष्ट लखे छे। ओम शुरुआत ज करे छे कोई विचारणा होय। ओम एक पर पंच परमेष्ठी वाचक अथवा तमाम मंत्रोनो अक्षरनो बीज छे। वात मुकी छे वितरागनो कहेलो परम शांत रसमय धर्म पूर्ण सत्य छे एवो निश्चय राखो। श्रद्धानम सम्यक दर्शनम। श्रद्धा जोईए, संकितनो पायो, संकितनो बीज श्रद्धा छे। ए श्रद्धानी अंदर कृपाणु देवे आ पत्रमां अद्भुत वात एना मंत्र रूपे लखी छे। वितरागनो कहेलो परम शांत रसमय धर्म पूर्ण सत्य छे एवो निश्चय राखवो। श्रद्धा ए राखवी। कोनो धर्म? वितरागनो। क्या ऋषभदेव, शांतिनाथ, महावीर, आनंदगनो, सुधर्मा स्वामीनो, कुंदकुंदाचार्यनो? जो ज्ञानीनी वातने समझवा प्रयत्न करिए, जीवने पूर्णताना लक्ष्ये मोक्षनी प्राप्ति साथे जोड़ावुं हशे तो ए मोक्षनुं प्रतीकात्मक ए जे कंई स्वरूप छे देवनुं ए वितराग छे, सर्वज्ञ छे। એ સર્વજ્ઞની અંદર બધા સર્વજ્ઞ આવે। અરિહંત નમો અરિહંતાણમ કહેતા કોણ બાકાત રહે, અને નમો સિદ્ધાણમ કહેતા કેને બાકાત કર્યા? પદની મહત્તા છે, નામની નથી। નામ ને રૂપ એ તો કર્મની પ્રકૃતિ છે। વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ, એક એક વાતની અંદર કેટલી સાવધાની છે, કેટલી સતર્કતા છે, મુમુક્ષુ જીવ ક્યાંય નામ રૂપમાં રોકાઈ ન જાય. વિતરાગનો કહે, કેવડી પન્નતો ધમ્મમ શરણમ પવજ્જામિ. કેવડીએ જે પ્રરૂપિત કરેલો છે એવો એ ધર્મનું અમે શરણું લઈએ છીએ. એ ધર્મ મંગલરૂપ છે, એ ધર્મ શરણરૂપ છે, ઉત્તમ છે. તો અહીંયા જૈન દર્શનની અંદર દર્શનમાં કહેલી વાત પણ દર્શનાતીત છે, દર્શનથી પર છે. વિતરાગનો કહેલો, જે જે રાગ દ્વેષ અત્યંત ક્ષય જેનામાં થયો છે, એવા કોઈ પણ નામાંતરે કોઈ પણ વ્યય દેવ હોય, નામાંતરે એને હરિ કહો, બ્રહ્મા કહો, હેમચંદ્રાચાર્ય કલિકાલ સર્વજ્ઞએ સોમનાથરા મંદિરમાં જે પ્રાર્થના કરી અને જે શ્લોકની રચના કરી એમાં કહ્યું, ભવબીજના અંકુરોનો નાશ જેણે કર્યો છે એવા કોઈ પણ હો, હરિ વિષ્ણુ બ્રહ્મ મહેશ બ્રહ્મા જિનેશ્વર કે પાર્શ્વનાથ, એને મારા નમસ્કાર છે. મારા નમસ્કાર એને છે. આ વિતરાગ સાધુની વાત જુઓ. યશો વિજય હોય, આનંદ ઘન હોય, બધાએ જ્યારે જ્યારે દેવનું સ્વરૂપ ગાયું છે ત્યારે એના ગુણ આધારિત ગાયું છે. એ એક ગુણ પ્રકૃતિનું સ્વરૂપ છે, નામ પ્રકૃતિનું નહીં. તો વિતરાગનો કહેલો, જેનામાં રાગ ને દ્વેષ નથી એણે જ ભવબીજના અંકુરોને બાળી નાખ્યા છે. કારણ કે ભવબીજનું કારણ રાગ ને દ્વેષ છે. જન્મ જરાને મૃત્યુ મુખ્ય દીખના હેતુ, કારણ તેના બે કહ્યા, રાગ દ્વેષ અણહેતુ. આવું તો ધર્મનું સ્વરૂપ છે. ધર્મનું સ્વરૂપ સમજવા માટે તાત્વિક દ્રષ્ટિ જોઈએ. તત્વદ્રષ્ટિ જો ન કેળવાય અને વિતરાગના વચનોમાં અને એવા જ્ઞાની પુરુષના બોધમાં, એટલે કહું કે પ્રત્યક્ષ સત્પુરુષ ન હોય તો અમારે શું કરવું? મોક્ષ માર્ગ ખતમ. હવે અમે મોક્ષે જઈ જ નહીં શકીએ, વાત પૂરી થઈ ગઈ, તો સંસાર શું ખોટો છે? આત્મસિદ્ધિ ના પાડે છે. સનાતન મોક્ષનું શાસ્ત્ર ના પાડે છે. સર્વ જ્ઞાનીઓનો નિશ્ચય ના પાડે છે. આત્મા આદિ અસ્તિત્વના જેહ નિરૂપક શાસ્ત્ર, પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર સુપાત્ર. અમને નથી મળતો તમે કહેલો એવો પૂર્ણ પુરુષ, એવો સત્પુરુષ, એવો સદગુરુ જે તમે ગાયો છે, જેના લક્ષણ આપ્યા છે, કઈ વાંધો નહીં ચિંતા કરમાં. પણ આવા સત્પુરુષોની પરંપરાએ શાસ્ત્રો લખ્યા છે ને, વચનો કહ્યા છે ને, માર્ગ પ્રકાશિત કર્યો છે ને. અરિહંતનું લક્ષણ જ એ છે કે જે માર્ગને પ્રકાશિત કરે, માર્ગને આલોકિત કરે, એ જ અરિહંત કહેવાય. અરિહંતને સિદ્ધમાં ભેદ શું કરશું? તો માર્ગને પ્રકાશિત કરનાર, માર્ગને આલોકિત કરનાર, મોક્ષ માર્ગની સ્થાપના કરનાર અરિહંત છે. એવા વિતરાગી પુરુષ, એમણે જે કહેલો શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે. અમને એવા પુરુષની આસ્થા થાય, શ્રદ્ધાન થાય, ઓળખાણ થાય. તત્વની વિચારણા એવા પુરુષના વચનથી જ મળે. જ્યાં રાગ દ્વેષ સહિત, આરંભ સમારંભ સહિત જીવનની સ્થિતિ હોય, એમાંથી ક્યારેય કેવળ સત્ય સાંપડે નહીં. કારણ કે એ મિશ્ર છે. એને એક પ્રકૃતિ કીધી છે, મિશ્ર મોહનીય, એક પ્રકૃતિ છે. પરમ શાંત રસમય ધર્મ, વિતરાગે કહેલા ધર્મની ઓળખાણ જો કઈ હોય, એની કસોટી કઈ હોય, એ કસોટી શાંતિ છે. એ ધર્મનો પ્રારંભ થાય એટલે એની ફલશ્રુતિ, એનું પરિણામ જીવમાં શાંતિ. એના બધા જ વિભાવ ભાવો છે, કષાય ભાવો છે, વિષય કષાયના ભાવો છે, ક્લેશ સંકલેશના ભાવો છે, એ શાંત થાય છે, સ્થિર થાય છે. જેમ પાણીમાં ડોળું હોય પણ પછી એને જો રાખી મૂકવામાં આવે તો પછી ધીરે ધીરે એ બધો જ કચરો છે એ શાંત બેસે છે, કેમ કે જળ તો નિર્મળ છે, એનો સ્વભાવ નિર્મળ છે, પણ ડોળાય છે બહુ, ડોળી નાખે. જગતના જીવો સંસારને વચમાં નાખે, સંબંધોને વચમાં નાખે, સંયોગોને વચમાં નાખે, અને પોતાનો જે આત્માનો શાંત સરોવર છે એને ડોળી નાખે છે. કૃપાળુદેવે એક જગ્યાએ દાખલો આપ્યો છે કે બકરી પાણી પીએ અને પાડો પાણી પીએ એમાં શું ફેર? છોકરાને પ્રશ્ન કાવીઠાની અંદર નિઝાળમાં પ્રશ્ન થયો છે. તો બકરી કાંઠા ઉપરથી પીવું હોય એટલું જીભથી થોડું પાણી પી લે, પણ સંપૂર્ણ પાણી એમને જ હોય, અને પાડો પીએ તો પાડો પેલા પડે આખું ડોળી નાખે. આ જીવ પાડા જેવો છે, આત્માના શાંત સરોવરને ડોળી નાખે છે, સંબંધોને નાખે છે, સંયોગોને નાખે છે, નિમિત્તોને નાખે છે, અને શાંત સરોવરમાં કાંકરા નાખ્યા કરે છે અને શાંતિને સુવિધા કરે છે. જ્ઞાનીના વિતરાગના ધર્મની પહેલી ઓળખ છે શાંતિ. જ્યારે તું કોઈ પણ અનુષ્ઠાન ધર્મનું કર, કોઈ પણ ક્રિયા, કોઈ પણ વિધિ, કોઈ પણ વ્યવહાર જો એ ધર્મનો હશે તો એનું પરિણામ, એની ફલશ્રુતિ જીવને શાંતિની થશે, એની અનુભૂતિ શાંતિની થશે. ઓહો, બસ ખૂબ પરમ શાંતિ, પરમ શાંતિ, પરમ શાંતિ. કેમ છો? શાંતિ. કેમ કે કોઈ સંસારના કોઈ પ્રસંગને અહીંયા પ્રવેશ થવા દીધો નથી. એ જ્યારે પ્રાર્થના કરતો હતો, એ જાપ કરતો હતો, એ ધ્યાનમાં હતો, એ મંત્ર જાપમાં હતો, એ સ્વાધ્યાયમાં હોય, એ ભક્તિમાં હોય, ધર્મનું કોઈ પણ અનુષ્ઠાન, શુદ્ધ ધર્મ હોવો જોઈએ, આત્મધર્મ હોવો જોઈએ. આત્માને પામવા માટે અનેક માર્ગ છે, કોઈ એક જ માર્ગ નિશ્ચિત કરેલો નથી. આવા અનેકાંત માર્ગનો સહારો લઈને જો પોતાના આત્મતત્વ સાથેનું અનુસંધાન કરવામાં આવે તો એનું પરિણામ જ્ઞાની કે છે શાંતિ સિવાય બીજું કઈ ન હોય. તું ભક્તિ કર અને બેચેન થઈ જા, તું સ્વાધ્યાય કર અને અશાંત રહે, તે પ્રભુની પૂજા કરી અને તું બેબાકડો બની જા, તો જરૂર કંઈક ખામી છે. અને ખામી ક્યાં છે? દેવચંદ્રજી મહારાજે કહ્યું, સ્વામી દર્શન ગઈ સ્વામી ગુણ, સ્વામી ગુણે ઓળખી સ્વામીને જે ભજે, દર્શન શુદ્ધતા તેહ પામે. અને એમાં જો કઈ ફેરફાર થયો, દર્શન શુદ્ધતા ન આવી, શાંતિ ન થઈ, દોષે કા વસ્તુનો કા ઉદ્યમતણો, કા એ વસ્તુમાં દોષ છે, તે જેની પૂજા કરી, તે જેની ભક્તિ કરી એ ખોટો છે, એમાં કંઈક દોષ છે. નિર્દોષ નર નથી, નિર્દોષ નરનું કથન માનો તે હજણ. તારો દેવ ખોટો, તારો ગુરુ ખોટો, તારો ધર્મ ખોટો, કેમ કે તને પરિણામ ખોટું આવ્યું છે. મળવું જ જોઈએ. ધર્મની ઓળખ શાંતિ છે, અને ધર્મનું અંતિમ પરિણામ પરમ શાંતિ છે. મોક્ષને એક બીજો શબ્દ પ્રયોગ શાસ્ત્રમાં કહ્યો છે, પરમ શાંતિ. કૃપાળુદેવે લખ્યું છે, અમે પરમ શાંતિને ઈચ્છીએ છીએ. પરમ શાંતિ એવી શાંતિ કે જેનો હવે ભંગ ન થાય, જે શાંતિ વિચલિત ન થાય, જે શાંતિ અસ્થિર ન થાય, એવી પરમ શાંતિ. પીસ ઇઝ ધ બિગિનિંગ ઓફ રિલિજન, એબ્સોલ્યુટ પીસ ઇઝ ધ એન્ડ ઓફ ધ રિલિજન. હવે ધર્મ પૂરો થયો, ધર્મ સંન્યાસ કયો છે એને આનંદગંજી મહારાજે, હરિભદ્ર સુરીએ, ધર્મ સંન્યાસ, હવે તારે કોઈ આવશ્યકતા નથી. એ બધા જ અનુષ્ઠાનો કરવાના હતા, એ સ્થિતિ પ્રાપ્ત થયેલી છે, છૂટી જશે સ્વયં. પરમ શાંત રસમય ધર્મ, અહો સર્વોત્કૃષ્ટ શાંત રસના એવા સર્વજ્ઞ વિતરાગ દેવ પ્રરૂપિત કરનાર, પ્રણીત કરનાર અને એ શાંત રસને ઓળખાવનાર એવા સદગુરુદેવ, સદાકાળ તમે શાશ્વત જૈવંત વર્તો, જૈવંત વર્તો. કોને? આ શાંત રસ, સર્વોત્કૃષ્ટ શાંત રસના ઉદ્ગાતા જે છે, જેને પ્રણીત કર્યો છે, આત્મોદમાં આવે છે. આવી ઓળખાણ છે અમારા દેવનું કે એણે ધર્મ શાંત રસને પ્રણીત કર્યો છે. એ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે એવો નિશ્ચય રાખવો, જેનાથી શાંતિ મળે એ ધર્મ સાચો છે એવો નિશ્ચય રાખવો, આ આપણી શ્રદ્ધાન છે. ધર્મને પામવાની વાત પછી આવે છે, પેલા ધર્મ પ્રત્યેનો આપણો નિશ્ચય કેવો છે? શિથિલ છે, અસ્થિર છે, ડામાડોળ છે, કામ ચલાવ છે, પ્રાસંગિક છે? આપણા નિશ્ચયો અનેક પ્રકારના હોય છે. પર્વમાં આપણો નિશ્ચય જોર કરતો હોય, કોઈના સાનિધ્યમાં વધારે જોર કરતો હોય, અને પાછું કાંઈ ન હોય, સંસારમાં જેવો ગયો એવો, ધર્મ ભેંસ જેવો. વાતો કરે વીર નીને વર્તન ઢીલું ઘેંસ, એક પદ આવે છે ભાવગીતમાં ગાય છે. વીરની વાતો કરે અને વર્તનમાં ઢીલા ઘેંસ જેવો હોય, એનું કારણ એનું નિશ્ચય બળ છે, અસ્થિર છે. વિતરાગનો ધર્મ પૂર્ણ સત્ય છે એવા નિશ્ચયથી ધર્મની આરાધના નથી કરતો. ધર્મની આરાધનાનો પ્રારંભ એટલે જ્ઞાનીઓ કહે છે સંકિતથી થાય, ભલે વ્યવહાર સંકિત હોય, શ્રદ્ધાન છે. સાચા પુરુષનું શ્રદ્ધાન અને એના સાચા વચનોનું શ્રદ્ધાન. સાચા પુરુષના વચનો સાચા જ હોય એનું શ્રદ્ધાન, નિશ્ચય રાખવો. તું નિશ્ચય રાખ, આ પહેલું સૂત્ર આપ્યું કે વિતરાગનો કહેલો પેલા ધર્મ કોણ કહે છે? ધર્મ પામ્યા પેલા જેની પાસેથી ધર્મ માગવો છે, જેની પાસેથી ધર્મ પામ્યો છે, તે પામ્યાની પૂર્ણ ચોકસાઈ કરવી. આવા ડાપણ ન કરવા, આપણે કોણ ચોકસાઈ કરનાર? આપણે બધાય મુમુક્ષુ, કેમ નહીં? મારે મોક્ષ જવું છું, ગમે ત્યાં જઈને ગમે ત્યાં વયો જાઉં. મારે કોઈ સ્ટેશને જઈ અને ચાર પાંચ ગાડી ઉભી હોય તો ચોકસાઈ નથી કરતો કે આ ગાડી ક્યાં જાય છે. મારે જ્યાં જવું એ ગાડીમાં બે કે બીજે બે જવાય કે જગ્યા છે અહીંયા બે. જવું છે મુંબઈ તરફ, અડોળકી ગાડી ભરેલી છે, આ જામનગર તરફ હાવ ખાલી ડબ્બા પડ્યા છે, ડબ્બો હારો છે, એમ ન બે. ચોકસાઈ કરવી, આ આપણી મૂળતા ન જોઈ, વિવેક જોઈએ. ના ના, અમે કોણ? તમે બધાય, તમે કાંઈ નહીં તો તમે ક્યાંય નહીં પહોંચો, કાંઈ ઠેકાણું નથી, ગમે તેની પાસે લાગી જ પડી જશો. ચોકસાઈ કરો કે આ ગાડી મુંબઈ જાય છે. એમ એની અંદર કે મારે કોને કેનો કહેલો ધર્મ મારે માનવો? મારે ધર્મ માનવો તો નક્કી કર, પેલા ધર્મ માનવાનો ને ધર્મ આચરવાનો તો પછી જરૂર થાય છે, પેલા નક્કી કર કે કોણ કે છે, કેનાર કોણ છે? વિતરાગ છે, જેને રાગ નથી, જેને દ્વેષ નથી, કેવળ કરુણા છે. જેવી શાંતિ, પરમ શાંતિને અમે પામ્યા, એવી પરમ શાંતિ જગતના જીવો પામે. એને જગતના જીવો પાસેથી કોઈ પણ પ્રકારની લેનદેન નથી, કંઈ પણ લેવાને જે સર્વથા નિષ્પૃહ છે. માન સત્કાર પૂજા આદિ આવા બધા સૂક્ષ્મ ક્લેશને પણ જેને નિર્મૂળ કર્યા છે, મનાવાની, સત્કારની, પૂજાની, બહુમાનની કોઈ વૃત્તિ જેને રહી નથી, લોકસંગ્રહની ભાવના પણ જેને નથી. અનુયાયીઓ, સંત, સંપ્રદાય, શિષ્યો, આ બધાથી જે પર છે, વૃત્તિથી, ભાવથી, આ વિતરાગનું લક્ષણ છે, પૂર્ણ વિતરાગ. એક પણ પ્રકારનો વિભાવનો સૂક્ષ્મ અંશ પણ જ્યાં સંભવતો નથી. આ મારી ભક્તિનો કરતા છે એટલે મારો છે, મારો શિષ્ય છે એટલે મારો છે, આ પણ દૂષણ છે. વિતરાગનો કહેલો ધર્મ કોણ કહે છે, કેનાર કોણ છે? વિતરાગ પુરુષ. એનો કહેલો અને એ ધર્મ કેવો હોય એની ઓળખાણ શું? શાંત રસમય, જેનાથી, જે ધર્મને આચરવાથી, જે ધર્મનું શ્રવણ કરવાથી, જે ધર્મનું આચરણ કરવાથી પરિણામમાં શાંતિ ઉપજે એવું એનું શાસ્ત્ર પણ કયા? કૃપાળુ દેવ કે શાંત રસ પ્રતિપાદક શાસ્ત્ર, જેમાં શાંત રસનું જ કેવળ કેવું છે. આગમોની 375 માં વ્યાખ્યા આપી છે, આગમ કોણ? ઉપશમ આપે જે તે, અને ઉપશમ સ્વરૂપ પુરુષોએ જેની રચના કરી છે તે. ઉપશમ એ સર્વ આગમનો સાર છે. શાંત થાઓ, જીવના પરિણામો શાંત થાય, જીવના પરિણામો શાંત થાય, વૃત્તિઓ નિજમાં સમાઈ જાય, વૃત્તિઓ ઉછાળા ન મારે. આવો વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે. આ ત્રીજી વાત. કેનાર કોણ? વિતરાગ. ધર્મનું સ્વરૂપ શું? શાંત રસ યુક્ત, અને એ પૂર્ણ સત્ય છે. હવે એની અંદર તું પાછું 12 હાચું, 8 હાચું, 4 હાચું આવું ડાપણ કરીશ? પૂર્ણ સત્ય છે 100%. આજ મારા કલ્યાણનું જો કંઈક કારણ હોય તો આજ એવો નિશ્ચય રાખો. આ પોતા ઉપર આવીને ભૂલાઈ ગયો, નિશ્ચય રાખ. આ શ્રદ્ધાન છે તારું, આ વ્યવહાર સંકેત છે તારું. તને પહેલા આવા સાચા પુરુષના સાચા ધર્મ ઉપર શ્રદ્ધા છે? ન હોય તો પ્યા એ કર, બાકીના ડાપણ બાજુ ઉપર મૂકી દે. ફર્સ્ટ થિંગ ફર્સ્ટ ઓલવેઝ. ધર્મનો પ્રારંભ સંકેતથી થાય છે, અને સંકેતનું સ્વરૂપ આત્મસિદ્ધિમાં કૃપાળુ દેવ સમજાવ્યું આપ્ત પુરુષના વચન પ્રત્યેની શ્રદ્ધા. તો પેલા આપ્તની ઓળખાણ થઈ કે જેના ઉપર વિશ્વાસ મૂકી શકાય, એવો જેને આત્મા પ્રાપ્ત છે અને આત્મા જેને પ્રગટ છે એવો પુરુષ. અને વિશ્વાસ એટલા માટે મૂકી શકાય કે વિતરાગી છે. જો વિતરાગી ન હોય તો વિશ્વાસ ન મૂકી શકાય, એનો કોક ને કોક હેતુ તો હોય જ. છેવટે કાંઈ ન હોય તો પોતાની મહત્તા સ્થાપિત કરવાનો હેતુ હોય, આ પણ દૂષણ છે. માટે ત્યાં કહ્યું છે કે તું આપ્ત પુરુષના વચનની શ્રદ્ધા એ સંકેત પહેલું છે. 751 આ પહેલા વાક્યની અંદર આપણને પાયો બાંધી આપ્યો, ધર્મનો પાયો. ધર્મનો પાયો સાચી શ્રદ્ધા છે. આ શ્રદ્ધાને કૃપાળુ દેવે બિરદાવી છે કે તીર્થંકરના સમવસણમાં નિર્ગ્રંથ, નિર્ગ્રંથિનીઓ અને શ્રાવક શ્રાવિકાઓ એ બધા હતા. એમને સંકેતિ કહ્યા શાસ્ત્રકારોએ, તો એને કહ્યું કે એમને કોઈ બહુ શાસ્ત્ર જ્ઞાન મોટું હતું એવું નહીં, એમને જીવાજીવનું જ્ઞાન હતું એવું પણ નહીં, પણ એ બધાને આ પુરુષ સાચા છે, પૂર્ણ વિતરાગી છે, એ જેમ કહે છે તેમ જ ધર્મનું સ્વરૂપ છે, આત્માનું સ્વરૂપ છે, એ જે આત્માની મુક્તિનો માર્ગ કહે છે એ જ છે. એને એના આપ્તપણામાં પહેલી શ્રદ્ધા થઈ. કહેનાર પુરુષનું આપ્તપણું એને ઓળખાયું કે આ તો આપ્ત પુરુષ છે. પરમ કૃપાળુ દેવને માત્ર દર્શન કરીને પ્રભુશ્રીને થયું આ આપ્ત પુરુષ છે, એટલે એને માગણી કરી સંકેત આપો. તો કોઈએ કહ્યું કે તમે અમારા વેશમાં સંકેત ક્યાં જોયું? ધોતિયું પહેર્યું છે, 56 ડગલો પહેર્યો છે, માથે પાઘડી છે અને ખંભે ખેસ છે, અને ખ્યાલ છે વેપારી છે, બોમ્બે થી આવ્યા છે ખંભાત, અને અંબાલાલભાઈના ઘરે મહેમાન તરીકે આવ્યા છે. તમે આની પાસે સંકેત માંગ્યું તો તમે જોયું ક્યાં? એનું સંકેત શેમાં જોયું? આપ્ત પુરુષની ઓળખાણ. અને એ મુમુક્ષુ ન કરે તો કોણ કરે? ઈ કે ઉભા રહ્યો, તારે માગવું માગ, મારી પાસે ઘણું છે, આવો અહીંયા આવો, બધું અમે તમે ગયો અહીં તો કામથી. ખૂબ વિચાર કરવો પડે. પ્રારંભ ક્યાંથી થાય છે? આપ્તની ઓળખાણ કોણ કરે? ઓળખાણ અને આપ્ત પુરુષની શ્રદ્ધા કોણ કરે? શ્રદ્ધા અહીંથી શરૂ થયું, પેલું પગથિયું. એવો નિશ્ચય થાય પેલા જીવને. ભક્તામરની અંદર માનતુંગસુરી આચાર્યએ એક ગાથા મૂકી છે કે મેં ઘણા દેવો જોયા, સારું થયું, ઠીક થયું તે જ માન, અને બધાને જોયા પછી મારું મન હવે તારા સિવાય ક્યાંય સ્થિર થતું, સારું થયું, ન જોયા હોત તો ક્યાંક વિકલ્પ રહેત કે હજી આપણે અહીંયા તો આવ્યા પણ ઓલે હજી ક્યાંક રહી ગયા છે, હજી આપણને ઘણા બાકી છે, એટલે આપણે ઘણી વાર જાય છે ને બધે કે હજી કંઈક બાકી છે, હજી સારું બધું જ્યાં હરખ બધો પૂરો થઈ જાય. જોયા તેથી માનતમ સ્વરૂપ કે છે પ્રભુ, સારું થયું મેં બધું જોઈ લીધું એ, પણ એ પોતાના વર્તમાન પર્યાયની વાત નથી કરતા. પાછું આપણે પાછું લગાવશો કે અમે એવા જ છીએ, એ વાત કરે છે જન્મો જન્મનું મારું અનાદિનું અનંતના પરિભ્રમણમાં આવા જ પ્રકારના રાગી દેવોના સહારે ઊંઘ્યો. આ વખતે આ પર્યાયની અંદર આ મનુષ્ય દેહે આ સંગનીપણામાં પ્રભુ વિતરાગીને મેં ઓળખા, મેં વિતરાગીને ઓળખા. સારું થયું બધે જ્યાવ્યો, પણ તને જોયા પછી નક્કી થઈ ગયું કે બસ આના જેવો તો હવે કોઈ બીજો નહીં. તેથી મારું મન તારી ઉપર જ ઠરે છે એવો નિશ્ચય આ પહેલું સૂત્ર છે. જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી. જો કેટલા સરસ કારણ આપ્યા કે સાહેબ તમે આ કીધું, પણ અમારાથી આ બનતું નથી. બે કારણ, જીવનું અનધિકારીપણું. અનધિકારી કોણ છે? મતારથી અનધિકારી છે, આત્મસિદ્ધિમાં આપ્યું છે.
એ પણ જીવ મતાર્થમાં નિજ માનાદિકાર મામે નહીં પરમાર્થને અન્ય અધિકારીમાં.
અને એ અન્ય અધિકારી જીવોના બે પ્રકાર શરૂઆતમાં કયા? ક્રિયા જડ અને શુષ્ક જ્ઞાની. મોક્ષ માર્ગમાં પ્રવર્તન કરતા હોવા છતાં, આત્માર્થી હોવા છતાં અનધિકારી છે. કેમ કે માને માર્ગ મોક્ષનો કોઈ ક્રિયાજળ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ, આ બંને છે. એ બંને પોતપોતાના અંદર મોક્ષના માર્ગને માને છે. આ મતાર્થની અંદર અટવાયેલા જીવો અનધિકારી જીવો છે. જીવે સર્વપ્રથમ અધિકાર પ્રાપ્ત થવો જોઈએ. તો જીવે અધિકાર હજુ પ્રાપ્ત કર્યો નથી, અને આ અનધિકારીપણું શેના કારણે આવ્યો? એકાંત પકડ્યો, કાં ક્રિયા જળને પકડા, કાં ક્રિયાને પકડી, અને કાં શુષ્ક જ્ઞાનને પકડ્યો. ધર્મના જે બે પાસા છે, તત્વજ્ઞાન અને વ્યવહાર, આ બંનેમાં તત્વજ્ઞાન કહેતા નિશ્ચય અને વ્યવહાર કહેતા એની આખી વિધિ, આ તત્વની વિધિને ભૂલી ગયા. આ મતાર્થમાં આ અનધિકારીપણું છે. જીવનું અનધિકારીપણું, એકાંગીપણું એ જીવનું અનધિકારીપણું છે. એક વાતને ન પકડાય. અને બીજું સત્પુરુષના યોગ વિના. કદાચ અનધિકારીપણું હોય, પણ જો એને કોઈ સાચા પુરુષનો યોગ થયો હોય તો એને આમાંથી છોડાવે, એને એના એકાંતમાંથી છોડાવે, એકાંગીપણામાંથી છોડાવે, અને એનામાં સરળતા, વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા અને જીતેન્દ્રિયપણાના ગુણો પ્રગટાવે, જે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. તો જીવોને આ રીતે સત્પુરુષનો યોગ નથી મળ્યો. આગળના એક પત્રમાં કહ્યું કે અનંત કાળમાં કાં તો સત્પાત્રતા થઈ નથી અને કાં તો સત્પુરુષ મળ્યા નથી, નહીં તો આ દશા હોય નહીં. બે જ કારણ, કાં સત્પાત્રતા થઈ નથી અને કાં સત્પુરુષ મળ્યા નથી. પાત્રતામાં કાંઈ સુધારો ન થયો, હજી એકાંકી જ રહ્યો, એકાંતિ જ બની રહ્યો, વસ્તુનો અંશને જ પકડી લીધો, પૂર્ણતાનો ખ્યાલ ન કર્યો, સમગ્રતાનો ખ્યાલ ન કર્યો. જે એક વસ્તુ પકડાઈ ગઈ એને જડની જેમ વળગી રહ્યો. આ જે છે તો કે છે કે અહીંયા અનધિકારીપણું, સત્પાત્રતા થઈ નથી, પૂર્વે થઈ નથી, અને કાં સત્પુરુષ મળ્યા નથી. હવે અનંતકાળના પરિભ્રમણમાં સત્પુરુષ તો કેટલી વાર મળ્યા છે? 212 માં કીધું કે જેના વચન બળે જીવ નિર્વાણ માર્ગને પામે એવા દેહધારી વિદ્યમાન પુરુષનો યોગ એને અનંત વાર થયો છે. ઘણી વાર થયો, શબ્દ પ્રયોગ ઘણી વાર મૂકે છે, પણ ઓળખાણ થયું? યોગ થાય તો શું વળે, ઓળખાણ ક્યાં? એટલે એને કહ્યું એને યોગ વિના સમજાતું નથી. તો પણ ભલે આ કારણ હોય તો શું કરવું? જીવે શું વિચારવું કે તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી, એવું વારંવાર ચિંતન કરવું. ટૂંકામાં ટૂંકો માર્ગ, સહેલામાં સહેલો માર્ગ, શ્રદ્ધાનો માર્ગ. કે ભાઈ ભલે મારી અનધિકાર, મને હજી અધિકાર પ્રાપ્ત થયો નથી, વિતરાગના માર્ગને સમજવો, વિતરાગના કહેલા ધર્મને સમજવાની યોગ્યતા મારી હજુ નથી થઈ, અને મને હજુ ગમે તેમ કાળ બળના કારણે એવો સત્પુરુષનો યોગ પણ હજુ થયો નથી, કઈ વાંધો નથી થયો. એ એક ઉણપ છે, એ એક અધુરપ છે, ડિપોઝિટ રાખે ને. પણ કરવાનું શું, તારી ભૂમિકાએ શું કરવાનું, તેના જેવું વિતરાગના કહેલા શાંત રસમય ધર્મ જેવું જીવને સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી. રોગ કયો છે? સંસારનો, પરિભ્રમણનો. આ રોગની પહેલા ખબર હોવી જોઈએ, પછી ડોક્ટર જવાય. કયા દવાખાને જવું? ગામમાં ડોક્ટરો તો 450 થી ઉપર સ્પેશિયલ સુપર સ્પેશિયાલિસ્ટ છે, પછી 400 સ્પેશિયાલિસ્ટ હશે, અને એમડીના તો પેલા મેડિકલ પ્રેક્ટિશનરના તો કોઈ પાર નથી. 1000 ડોક્ટર આ ગામમાં છે તો ક્યાં જવું? મારે ડોક્ટરને દવાખાના જવું, ક્યાં દવાખાના જે ખુલ્લું અહીંયા બેસ જાઉં. તારો રોગ શું છે, તારી તકલીફ શું, કોકને પૂછીએ એટલે શું કે, પણ તારી તકલીફ શું છે, તને થાય છે શું? એમ મને રોગ સંસારનો છે. તેના જેવું સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી. ઔષધની ઈચ્છા કોને થાય, ઔષધની શોધ કોણ કરે? રોગી હોય જેને એમ લાગે કે આઈ એમ નોટ ફીલિંગ વેલ, મારો સ્વાસ્થ્ય બરોબર નથી, સમથિંગ રોંગ. સંસારનું જેને રોગ છે એને મટાડવા માટે એવું ઔષધ આપણે કહીએ પરફેક્ટ આપો સાહેબ, રોગ મટી જવો જોઈએ. તમે શું આપો છો, શું કિંમત છે, એની સાથે મારે સંબંધ નથી. પણ એ ઔષધ કેવું હોવું જોઈએ? પૂર્ણ અને પાછું હિતકારી, સાઈડ ઇફેક્ટ વાળું, સાઈડ ઇફેક્ટ વાળું નહીં. એક દેશો ને 1000 દૂષણ ઉભા થશે જીવનની અંદર, તો જન્મ મારે આરો નહીં આવે કોઈ દી છૂટવાનો. તો કે છે કે એ બીજું કોઈ પૂર્ણ હિતકારી નથી, વિતરાગ સિવાય બીજો કોઈ માર્ગ નથી. સંતો માને ભક્તાબરની ગાથાઓ પછી જરા કંઠસ્થ ઓછી રહી છે, એમાં કે છે કે બધા સંતા કે મુક્તિ માટે નવકદી બીજો માનજો માર્ગ હાથ. હે પ્રભુ, સંતોએ તને જાણ્યો છે, અવ્યયી છો તું. અને એમાં છેલ્લી લીટી મૂકી છે કે મુક્તિ માટે નવકદી બીજો માનજો માર્ગ હાથ. આ માનતું સુરેશ્વરજી નિશ્ચય આપે છે કે મુક્તિ માટે ભલે ગમે પણ આના સિવાય બીજો કોઈ માર્ગ નથી. ના અન્ય પંથા, સંસ્કૃતમાં છે ના અન્ય પંથા. એમ આપણને વિતરાગના ધર્મ ઉપરની શ્રદ્ધાન કેવું, તો કે સંસાર રોગ મટાડવો હોય તો આના જેવું બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ વિતરાગના કહેલા શાંત રસ ધર્મ સિવાય બીજો એકેય કોઈ ઔષધ, એવો બીજો કોઈ ધર્મ પૂર્ણ હિતકારી નથી. પાર્શિયલ હોય, શબ્દ મૂક્યો છે પૂર્ણ, થોડોક લાભ કરાવી દે, થોડીક મજા આવી જાય, પણ રોગ પાછો ઉઠલો મારી શકે છે એવી વાત એ નથી. પૂર્ણ હિતકારી ઔષધ નથી એવું વારંવાર ચિંતવન કરવું. પહેલી વાત મૂકી શ્રદ્ધા રાખવી, બીજી વાત મૂકી ચિંતવન કરવું. શ્રદ્ધા તો કે સાહેબ મારી યોગ્યતા નથી, અનધિકારી પણ છું અને સત્પુરુષનો યોગ મેળ્યો નથી, તો શું કરવું? તો કે હવે આ ચિંતવન કર વારંવાર, કે ગમે તેમ હોય જેથી સમજીશ તેથી આજ સમજવું છે. એટલું તો નક્કી થઈ ગયું માર્ગને ટૂંકો થાય છે, વા ખૂબ ફેલાયેલા છે, ખૂબ પથરાયેલા છે, ટૂંકો થાય છે. જો તને ખ્યાલ આવી ગયો તો વિતરાગના માર્ગને બરોબર તું એના ઉપર નિશ્ચયથી આગળ વધ. પણ સાહેબ નિશ્ચય આવતો જ નથી હજી, કા અનધિકારી પણ છે અને કા સત્પુરુષ કોઈ મેળ્યા નથી, ક્યાંથી સમજે આવો પાકો નિશ્ચય કેમ થાય? અને હું તો 10 ગેણે ગાડીને પીનારો માણા છું, ગમે તેમ ના કરું, પૂછું બધાને પૂછું, કઈ વાંધો નહીં. ત્યાં સુધી એક ચિંતવન રાખજે, એક કસોટી તારી પાસે રાખજે. 50 જગ્યાએ જતો તો જા, પણ કસોટી રાખજે કે આના જેવું જીવને સંસાર રોગ મટાડવાને પૂર્ણ હિતકારી બીજું કોઈ ઔષધ નથી. એટલે પાછો તું ગમે ત્યાં ગયો તો ભૂલી જતો નહીં પાછો તારો રોગ કયો છે. આ તો ડોક્ટર સારું આવ્યો તો રોગ ભૂલાઈ ગયો, અને ઘરે આવીને કહે કે હું તો બેઠો ઘણી વાત થઈ પણ સારું મારે મૂળ કહેવાનું હતી તો અને પછી ગોળી બીજી લાવ્યો હોય તો પૂર્ણ હિતકારી ન થાય, સાઈડ ઇફેક્ટ થાય. એલા પણ ત્યાં જઈને તો નદીએ જઈને કોરો ધાકડ આવ્યો, શું થયું? તરસ લાગી તી જ ભૂલી ગયો. જીવના તો કેટલી કેટલી પ્રકારના અહીંયા જ્ઞાનીઓ આપણને કેવી રીતે માર્ગને ટૂંકો કરાય. તો વારંવાર ચિંતવન કરે એટલે ભૂલીશ નહીં. જ્યાં જઈશ તે નક્કી કરજે કે મારે સંસાર રોગ મટાડવો છે. કોઈ બીજી ત્રીજી વાત કરે કે તારા વૈરા છોકરા સુખી રહે, તારું સંસાર આમ થઈ જશે, હૈરો ભૈરો રહેશે, બધા સુખ થશે, ત્યારે એને મનમાં આવે સાહેબ મારે સંસાર રોગ મટાડવો છો, મારે બીજું કઈ જોતું નથી. તમારી સિદ્ધિ રિદ્ધિ, તમારા પુણ્યબળ, તમારા આશીર્વાદ, તમારી ભભૂતિ જે હોય તમારી પાસે રાખો. સનત ચક્રવર્તીને રોગ થયા છે અને દેવ આવે છે અશ્વિની કુમારનું રૂપ લઈને, અમે તમારા રોગને મટાડી દઈએ, તમારા શરીર ઉપર 17 રોગ એવા થયા છે, ઉભા રહે છે ભાઈ, આ મારો રોગ છે ને એ મટાડવાની મારામાં તાકાત છે. પણ મારે હવે એક પ્રશ્ન કરવો છે કે મને ભવરોગ લાગુ પડ્યો છે, એ તમે મટાડી શકો એવું તમારી પાસે કોઈ ઔષધ છે? આ જો વારંવાર ચિંતવન કરતા હોઈએ તો ગમે ત્યાં જઈએ તો અંજાઈ ન જાય. આપણે પૂછીએ કે સંસાર રોગ મટશે આનાથી, તો મારે જોઈએ છે સંસાર રોગ ન મટે તો ગમે તેવું ઔષધ હોય, મીઠું લાગે, શરીરમાં ઉંમર જરા વેઇટ વધારો કરશે સરસ મજાનો, ભલે વધારો કરે, હું પૂદગલના વિકાસ માટે આવ્યો નથી. જો લક્ષ્યની આવી એકાગ્રતા હોય, વારંવાર ચિંતવન કરવું કે મારે સંસાર રોગ મટાડવો છે અને સંસાર રોગ મટાડવા માટેનું ઔષધ પૂર્ણ હિતકારી લેવું છે, હવે અડધું પડધું ચાલે એમ નથી, એવું અનંતકાળ કરી લીધું, ગમે તે પ્રકારનું બધું કરી લીધું, પણ આખરે પરિભ્રમણ જ રહ્યું, એ સમાપ્ત થયું નહીં. માટે હવે ભૂલ નથી કરવી. એક તો રોગ ભૂલવો નથી, એક તો રોગ ભૂલવો નથી અને બીજું એનું પૂર્ણ હિતકારી ઔષધ અડધું પડધું જોઈતું નથી. આ લઈ જાઓ, થોડીક રાહત થશે, ન થાય તો પૈસા પાછા. હવે એવો ધંધો નથી કરવો પૈસા પાછાનો, એ તું રાખ તારી પાસે, અમને તો વિતરાગનો સદુઓ છે પૂર્ણ ગેરંટી વાળો. એવું વારંવાર ચિંતવન કરવું, ક્યાંય જીવ ભૂલો ન પડ્યો. કૃપાળુ દેવનો એક પત્ર જો બેસી જાય ને, ભૂલો ન પડે, આગળ વધે. કદાચ આગળ ન વધી શકે તો ઉભો રહીએ, પાછો ન જાય, કદાચ ન. જેમ કહ્યું ને કે ભાઈ અમને પાસે કાળ વિષમ છે, અમારું સામર્થ્ય અલ્પ છે, તો કે કાંઈ વાંધો નહીં, આનો સહારો હશે ને તો કદાચ તરી નહીં શકતું પણ તણા તો અટકી જઈશ. સંસારમાં આપણે તરી ન શકીએ પણ તણાતા તો અટકી જઈએ, તટસ્થ રહી શકીએ. પ્રવાહ જાય છે, હું તરી શકું એમ નથી આ પ્રવાહમાં, કઈ વાંધો નથી, એ પ્રવાહમાં તણાતો નહીં, સ્થિર ઉભો રહે, તટસ્થ સ્થિરતા. પરમ કૃપાળુ દેવના વચનામૃતથી અમે કહી શકું કે સંસારની અંદર અમે તણાય નહીં, તરીએ કે ન તરીએ એ ભાગ્યની વાત છે. જોશું કેવો પુરુષાર્થ, દેશ કાળ બધું જોવું જોઈએ, પાત્ર ભાવ એ જયારે થશે એની યોગ્યતા ઉપર પ્રયત્ન રહેશે. અમે તરી નહીં શકીએ કદાચ, પણ અમે તણાશો નહીં. આ વારંવાર ચિંતવન કરો. અમારે સંસારનો પ્રભાવ તો ધસમસતો છે, ભલભલાને તાણી જાય છે. અમને આ પ્રભુ મેળ્યા પછી અમે કહીશું કે કદાચ અમે તરી નહીં શકીએ તો કોઈ વાંધો નથી, એની અમે ચિંતા નથી, પણ અમે હવે સંસારના પ્રભાવમાં તણાશો નહીં, કેમ કે રોગને જાણીએ છીએ. આ પરમ તત્વ છે તેનો મને સદાય નિશ્ચય રહો. આ શ્રદ્ધા શરૂ થઈ, વિતરાગનો કહેલો ધર્મ અને શાંત રસમય ધર્મ એ જ પરમ તત્વ છે, જે જીવનમાં શાંત રસની બદલે ઉછાળા જગાવે, આવેશ જગાવે, ઉન્માદ જગાવે, ઉત્પાત જગાવે, ઉત્તેજિત કરે, એ ધર્મ છે. કેટલી જગ્યાએ ધ્યાનના નામે, સાધનાના નામે ઉત્તેજના જગાવે, જીવ ઉત્તેજિત થાય એ એનું શાંતપણાનું લક્ષણ છે. અને જ્યાં જ્યાં જીવની અંદર ઉત્તેજના આવે ત્યાં એની આકુળતા આવે કે બીજું કંઈ આવે, એમાં પરમ શાંતિ ક્યાંથી આવે? એટલે જગતની અંદર કેટલા એવા માર્ગ છે, ઇન્ટોક્સિકેશન જેને કહે છે, નશો ચડાવી દે. નશો ચડી જાય તો માણસ ગરીબ જેટલો સમય સુધી નશા મારીએ ત્યાં સુધી સમજે કે હું અદ્ભુત દુનિયાવી સુખોનો ભોગ કરી રહ્યો છું. એક એવી મનોસૃષ્ટિની અંદર એ જીવ ચાલ્યો જાય, એને ત્યારે પોતાના સત્વનું ભાન પણ ભૂલાઈ જાય, મૂઢતા આવે. આવી સ્થિતિ બને જીવનમાં. જ્ઞાની પુરુષ કહે છે કે ભાઈ આ પરમ તત્વ છે શાંત રસ, જે શાસ્ત્ર, જે ધર્મ, જે દેવગુરુનું સાનિધ્ય શાંત રસ સ્થાપિત કરે, શાંત રસ જગાવે, પ્રગટાવે, એ જ એની કસોટી છે, ધર્મની કસોટી. આગળ એક પત્ર આવશે 454 પછી પેલો આવે છે, જગતને આ બધા જીવોનો આધાર જેમ પૃથ્વી છે એમ મોક્ષ માટે શાંતિને મહાપુરુષોએ આધાર કીધો છે. 486 સરસ આવી ગયો છે, આપણે ભૂલાઈ ગયો. જો એની અંદર એક સરસ આપણે કહ્યું, હા, બધા જે જ્ઞાની પુરુષો ભૂતકાળને વિશે થયા છે અને જે જ્ઞાની પુરુષો ભાવિકાળને વિશે થશે, તે સર્વ પુરુષોએ ભૂતકાળમાં જેટલા થયા છે ને ભવિષ્યમાં જેટલા થશે તે સર્વ પુરુષોએ શાંતિ, શાંતિનો અર્થ સમજાવ્યો છે. બધા વિભાવ પરિણામથી થાકવું, નિવૃત્ત થવું, તે થાકવું અને નિવૃત્ત થવું, બધા જ પુરુષોએ શાંતિને સર્વધર્મનો આધાર કયો છે. જેટલા ધર્મો આત્માને લગતા જે હોય, જુદા જુદા એની ફાટા જુદા જુદા હોય, પણ એનો આધાર શું? શાંતિ. જેમ ભૂત માત્રને પૃથ્વી આધારભૂત છે, જગતના જીવો એને આધાર કોણ? ગમે તે ગતિ હોય, 13 ઇંચના કેટલી પ્રકારના જીવો, મનુષ્યના કેટલી પ્રકારના જીવો, આનો આધાર શું? પૃથ્વી. જેમ ભૂત માત્રને પૃથ્વી આધારભૂત છે, અર્થાત પ્રાણી માત્ર પૃથ્વીના આધારથી સ્થિતિવાળા છે, તેનો આધાર પ્રથમ તેમને હોવો યોગ્ય છે. આ ધરતીકંપ થાય છે ત્યારે આધાર ખસી જાય છે, આધારનું સંતુલન ખસી જાય છે, જીવો જીવી શકતા નથી, રહી શકતા નથી. જે ઝાડ ઉપર માળા બાંધ્યા છે એ ઝાડ ભસ્મીભૂત થાય છે. જે મોટા હાઈરાઈઝ બિલ્ડિંગમાં ફ્લેટ રાખીને આપણે રહ્યા છીએ એ આપણા ફ્લેટ ભસ્મીભૂત થાય છે. આધાર ખસી ગયો, પૃથ્વીનો આધાર જરા ખસતા જગતના જીવો અસ્થિર બને છે. તેમ સર્વ પ્રકારના કલ્યાણનો આધાર પૃથ્વીની પેઠે શાંતિને જ્ઞાની પુરુષોએ કહ્યો છે. સુઈગણાંગ સૂત્ર આગમ આ શાસ્ત્રની ગાથા છે. શાંતિ એ જ આધાર છે. તો અહીંયા કહ્યો કે વિતરાગનો ધર્મ આ પરમ તત્વ છે, શાંત રસ પરમ તત્વ છે. મને સદાય નિશ્ચય રહો એવું યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિશે પ્રકાશ કરો અને જન્મ મરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ, નિવૃત્તિ થાઓ. આ શાંત રસનો, આવા ધર્મનો મને આધાર રહ્યો અને એનું યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિશે પ્રકાશ કરો, હૃદયને વિશે પ્રકાશ કરો. મારા હૃદયમાં ધર્મની શ્રદ્ધા આ કે જે ધર્મ મારા બધા જ ક્લેશ, સંકલેશ, વિભાવ, પરિણામ આ બધાથી મને શાંત કરે, પરિણામોની શાંતિ થાય, વિષય કષાયની મંદતા થાય, અલ્પતા થાય, ક્ષીણ થાય અને ક્ષય થાય. આ એનો ક્રમ છે અને ક્રમની અંદર થાય અને એનું પરિણામ શું આવે? કર્મ જેનાથી તૂટે, ક્લેશ જેનાથી તૂટે. 375માં કહ્યું, મુનિશ્રીએ પૂછ્યું છે સૂત્ર કૃતાંગ સૂત્ર વાંચવું કે કેમ, ત્યારે કૃપાળુદેવે કહ્યું કે એ સૂત્રની અંદર એક વાત આવે છે કે કર્મનો ક્લેશ સાથી તૂટે. જીવને પરિભ્રમણ સાથી તો કે કર્મથી, આ કર્મનો ક્લેશ જીવને તૂટે કેમ એ એ વિચારીને વાંચજો. કુળ ધર્મને માટે થઈને શાસ્ત્ર વાંચવું નહીં, તત્વ દ્રષ્ટિ કેવી આપે, મુનિઓને આપી છે. તો અહીંયા કે છે કે એ જન્મ મરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ. ધર્મ તો મારે એ જોઈએ છીએ કે જે મને જન્મ મરણથી મુક્તિ અપાવે, જન્મમાં સુખ શાંતિ આપે, પૌદ્ગલિક સુખ શાંતિ આપે, રિદ્ધિ સિદ્ધિ, યશ કીર્તિ, પ્રસિદ્ધિ, કુટુંબ પરિવાર આ બધું આપે, એ ધર્મનું સ્વરૂપ છે. સંસારના કોઈ ભાગને ઉજમાળ કરે એ ધર્મનું સ્વરૂપ નહીં કીધું. ધર્મ તો જન્મ મરણનું મુક્ત થાય, એ બંધન, સાચું બંધન એ પરિભ્રમણનું છે, જન્મ મરણનું છે, એનાથી મુક્ત થાય, નિવૃત્તિ થાવ. અત્યંત નિવૃત્તિ માગી, અત્યંત નિવૃત્તિ એટલે મોક્ષ.
દેહાદિક સંયોગનો આત્યંતિક सिद्ध मोक्ष शाश्वत पदे निज अनंत सुख भो।
आ देहादिक स्वरूप मटी जाए, आदि एटले आखो संयोग संबंध अत्यंतिक वियोग, फरी क्यारे एनो संपर्क न थाय, संयोग न थाय, संबंध न थाय। सिद्ध मोक्ष शाश्वत पदे, आ शाश्वत मोक्षनी स्वरूप छे निज अनंत सुख भोग, अने तारू पोतानू अनंत सुख छे एनो भोगवटो प्राप्त थाय, अत्यंत निवृत्ति थाओ, निवृत्ति थाओ। आ અંદરથી પોકાર છે, બે વાર શબ્દ જયારે મુકાય છે વેકેજ વેટેજ છે, એમ્ફેસિસ છે, નિવૃત્તિ થાઓ, નિવૃત્તિ થાઓ, બસ આ એક જ જન્મ મરણનું બંધન, એનાથી હું છૂટું, એનાથી હું છૂટું। આ તલસાટ જીવનમાં જાગે છે, આ જૂર્ણ જીવનમાં જાગે છે, અનાદિકાળનું પરિભ્રમણ હવે સમાપ્તતાને કેમ પામે। એકમાત્ર મુક્તિની આશા, ભવનો ખેદ આ બંને સાથે છે। સંવેગ અને નિર્વેદ એ અધ્યાત્મ માર્ગના રથના બે પૈડા છે। માત્ર સંવેગ હોય અને નિર્વેદ ન હોય તોય ન ચાલે, નિર્વેદ હોય અને સંવેગમાં પ્રવૃત્તિ ન હોય તોય ન ચાલે, બંને સાથે કીધા છે। હે જીવ, આ ક્લેશરૂપ સંસાર થકી વિરામ પામ, વિરામ પામ। જો આ પોતાની આ પ્રાર્થના છે, આ પત્ર એક પ્રાર્થના છે। મોક્ષનો જિજ્ઞાસુ જીવ એ હવે પોતાને ઉદ્દેશીને કહે છે કે હે જીવ, જો આખા વચનામૃતમાં ક્યાંય હે મનુષ્ય, હે માનવી આવી કઈ વાત આવતી નથી। આપણી ઓળખ જ્ઞાનીઓએ જીવ તરીકે આપી છે। આજે માણસ છીએ, કાલે માણસને બદલે તિરંજ ગતિમાં હશું। નામ ને રૂપ ને તો અહીંયા કોઈ સ્થાન જ નથી, એટલે નામ રૂપથી પર થવાનું છે। જીવ કહેતા હે જીવ, આ ક્લેશરૂપ સંસાર થકી અહીંયા કોઈ પોતાનું વિશેષ નામ નથી આપ્યું, મિસ્ટર એક્સ, મિસ્ટર વાય, મિસ્ટર ઝેડ, હવે તું આ સંસારથી નિવૃત્ત થા, એ હજી ખોટો છે। કારણ કે હજી ક્યાં રોકાયો છે? નામમાં રોકાયો છે, એ પોતાના નામમાં રોકાયો છે। હજી એને નામ પોતાનું છે, એ જે પોતાનું ભ્રાંતિગત અસ્તિત્વ છે એને મોક્ષ જોઈએ છે, જીવને નથી જોતો। હે જીવ, આ ક્લેશરૂપ સંસાર થકી વિરામ પામ, વિરામ પામ। ફરી બે વાર આવે છે, અટક અટક, થોભ, નિર્વેદની ભાવ આવે, થોભો, અટકો, હવે બસ બહુ થયું, વિરામ પામ। વિરામ એટલે અટકવું, યાત્રા આગળ ચાલે પણ જરા શ્રમ લાગે, જરા એકદમ કઈ દિશામાં દોડીએ છીએ ખબર ન હોય તો ત્યાં જરા અટકવું, થોભવું, વિચારવું, અને પછી આપણે સહી દિશામાં છે કે નહીં નક્કી કરવું, ન હોય તો દિશા બદલવી, આને વિરામ કહેવાય। તો હે જીવ, ક્લેશરૂપ સંસાર થકી, સંસારમાં ક્લેશ છે અને તું શેની શોધ કરે છે? શાંત રસમય ધર્મ, એટલે ક્યાંક સાધનામાં આગળ વધો અને ક્લેશનું કારણ બને તો વિરામ લેજે, ઉભો રહેજે, વિચાર કરજે વેધર વી આર ઓન ધ રાઈટ ટ્રેક। આપણો ટ્રેક તો સાચો છે ને, દિશા સાચી છે ને, પથ સાચો છે ને, વિરામ, વિરામ પામ, કંઈક વિચાર, વિરામ પામે તો વિચારે કે એમને વિચારે, ફૂલ સ્પીડમાં જેની સંસારની ગાડી ચાલે છે એ કે છે એમને વિચારવાનો ટાઈમ જ નથી। અને આજના જમાનામાં જેમ જેમ માણસ અર્થ પ્રધાન થતો જાય છે અને કામ પ્રધાન થતો જાય છે, એને ધર્મ વિશે વિચારવાનો સમય નથી। મોટામાં મોટી સમસ્યા હોય કાળબળની, તો કાળબળની સમસ્યા એ છે કે અમને સમય નથી, કોઈને સમય નથી આત્મકલ્યાણ અંગે વિચારવાનો। આ સંસારમાં આટલો તો દુઃખી થાશ, એનો કંઈક એનું નિવારણ તો હશે કે નહીં, તો કંઈક કોકે કીધું હશે કે નહીં, એટલો વિચારવાનો પણ ટાઈમ નથી। મારી પ્રવૃત્તિ એટલી, મારી ઓફિસ એટલી, રાતના 10 વાગ્યા સુધી હું રાતના પણ કામ કરું, બીજે દી પણ જાઉં, રવિવારે પણ સવારે 2 કલાક બેસી આવું, ટાઈમ નથી કોઈને, સમય નથી। જ્ઞાની પુરુષ કહે છે કે કંઈક વિચાર, આ વિચારણા વિના તો એને કોઈ પ્રકારે એ મુક્તિના માર્ગમાં આગળ વધી શકે એમ નથી। અને વિચારે તો થોભે તો વિચારે કે એમને વિચારે? આપણે છોકરાઓને પણ ઘરમાં કહીએ કે શું આ ગાંડાની જેમાં દોડ્યા જાવ છે, કઈ ઉભા તો રહ્યું, તરફ વિચારો તો ખરા, વિચારો જે પ્રવૃત્તિ કરતો હોય એ પ્રવૃત્તિનું પરિણામ આપણા લક્ષ સાથે જોડાયેલું નથી. ઉભો રે ભાઈ, જરાક વિચાર. એકદમ ગાડી જતી અને પછી કે આ રસ્તો તો અપરિચિત લાગે છે, આપણે અહીંયા આગળ આવ્યા હતા, પણ તું 80 ની સ્પીડ તો ઓછી કર. આપણે માર તો નથી ચૂકી ગયા ને, એક ગલી આમ નથી વયા ગયા ને, ગલી વયા ગયા કે ન વયા ગયા. અને મોટરસાયકલ ચાલુ રાખીને પછી ભાઈ ઓલું ઓલી સરી ક્યાં છે, હવે ઓલો કે તારી યારે દોડે તને જવાબ દેવા પડે. ઓલો કે ભાઈ જવા દે હવે એને, ઉભો રે પેલા તું. થોભ વિચાર, પ્રમાદ છોડી જાગૃત થા. જાગૃત થા પ્રમાદ, ઉપયોગનો અભાવ એ પ્રમાદ, જાગૃતિનો અભાવ એ પ્રમાદ, લક્ષણો અભાવ એ પ્રમાદ. પ્રમાદ છોડ, તું ક્યાં જવા નીકળો છું અને ક્યાં પહોંચી રહ્યો છું, તારી ગતિ ગમે તે હોય દિશા ખોટી છે, પ્રગતિ નહીં થાય. ગતિ રહેશે ઘાંચીનો બળદિયો, ગતિ કેટલી અને સવારથી સાંજ સુધી અવિશ્રાંત 8-8 કલાક 10-10 કલાક, પણ ડાબડા ખુલે ત્યારે હોય ક્યાં? હતો ત્યાં ને ત્યાં.
ક્યારે જવું તું અને ક્યારે જઈ ચડ્યા અમે, ભવના મુસાફર ભૂલારે પડ્યા અમે, ભૂલારે પડ્યા. જગદીશને જોવા કાજે દશે દિશા આથણ્યા રે, જગદીશને જોવા કાજે દશે દિશા આથણ્યા રે, આખર આવીને જોયું ઘરમાં એ તો રે જડિયા, ભવના મુસાફર ભૂલારે પડ્યા અમે, ભૂલારે પડ્યા.
કોક શ્રીમદ રાજચંદ્ર જેવો આત્મા આવીને કહે કે ધર્મ અંતર સંશોધન, બહાર શોધવાથી નહીં મળે, આત્માનો ધર્મ આત્મામાં છે. શું દોડાદોડી મૂકી દસે દિશાઓની અંદર શું આથડે છે ને શું ભટકે છે. વિચાર, પ્રમાદ છોડી જાગૃત થા. જાગૃત થા અને કદાચ આ જાગૃત નહીં થાય, રોકાઈશ નહીં, અટકીશ નહીં, તો સાહેબ શું વાંધો છે? વાંધો બીજો કઈ નથી, નહીં તો રત્ન ચિંતામણી જેવો આ મનુષ્ય દે. અરે કેટલા કાળ પછી તારા હાથમાં આવો સુયોગ આવ્યો છે, મોક્ષને હસ્તગત કરી લે એવી તાકાત, એવો પૌદ્ગલિક વિકાસ શરીરનો પણ, એવું તને સાધન મળ્યું છે કે જેમાં બધા અરિયંતો થયા, એ સહયોગી પરમાત્મા થઈ શકે એવો તું અત્યારે, તારો યોગ તને મનુષ્યનો યોગ છે. કોઈ 3 ઇંચની અવસ્થામાં સહયોગી અરિયંત થતા નથી હો, અને કોઈ દેવોનું દેહ હોય તો પણ કોઈ સહયોગી અરિયંત થતા નથી. નારકીને તો વાત જ કહેવા જેવી. આ મનુષ્ય એક જ કાયા એવી છે જેમાં પંચેન્દ્રિય સંજ્ઞીપણું અને પર્યાપ્તિ પૂરેપૂરી છે. પૂર્ણ સદવિવેકનો ઉદય જ્યાં જાગૃત થવા માટે છે, અને જ્યાં વિવેક જાગૃત થાય ત્યારે તું આવા બધા પુરુષના માર્ગને સમજી શકે એવું છે. પણ વિચાર તો કે એમને પરમાત્મા છોડ તો સમજાય નહીં, તો ક્યાંથી સમજાય? તો કે છે તું કદાચ વિચારીશ નહીં, કદાચ રોકાઈશ નહીં, તો કે છે બીજું કંઈ નહીં, જાગૃત નહીં થા તો રત્ન ચિંતામણી જેવો આ મનુષ્ય દે. આ શબ્દ મૂકો, આ એટલે આ વાંચે ને એને લક્ષ થાય, નહીં તો પછી એમ થાય કે નહીં તો મનુષ્ય દેહ નિષ્ફળ જશે. કૃપાળુ દેવે કીધું હશે કોકને કે મનુષ્ય દેહ નિષ્ફળ જશે, પણ વાંચતા જો વિચાર કરે કે આ મનુષ્ય દેહ નિષ્ફળ જશે તો હવે શું કરવું, આ વિચારવું, આ વાંચવું કેવી રીતે? આપણે વાંચતા હોય પત્ર એમાં આ શબ્દ આવે તો એનો અર્થ કંઈક કરવો ને પાછો, કે આ મનુષ્ય દેહ. તો ભાઈ ભલા માણસ દેવતા બીજાના મનુષ્ય દેહની વાત નથી કીધી, તને તારી કીધી છે. મૂક ને બીજાનો નિષ્ફળ જાતો જ ભલે જાય, પણ તું તારું તો આટલું તો કર. સ્વ વિકાસ લક્ષી તો થાય, આ મનુષ્ય દેહ નિષ્ફળ જશે હે જીવ. પણ સાહેબ મારે નિષ્ફળ જવા દેવો નથી હવે કોઈ પણ હિસાબે નહીં, આવો મને મળ્યો છે મહામૂલો અવસર, 20 કોડાકોડી સાગરોપમ ની અંદર 48 વાર મળે, ખબર નથી કેટલા પુણ્ય ઉપાર્જિત કર્યા હતા, અને એમાં ચાર વાર જ મોક્ષની પુરુષાર્થ થાય, એમાં કોને ખબર આ કેટલામી વાર છેલ્લી વાર હોય. કાળ પૂરો થવા આવ્યો છે, હવે હવે તો દુષ્મ કાળ પછી કઠિન કાળ છઠ્ઠો આવે છે, અને મને આ મનુષ્યનો ચાન્સ છેલ્લો હોય, કદાચ મારા માટે આ ચાન્સ છેલ્લો હોય. માટે હે પ્રભુ, નિષ્ફળ મારે થવા દેવો નથી. તો બીજો નિશ્ચય કે મનુષ્ય દેહનું નિષ્ફળપણું જોઈતું નથી, તો 692 પત્ર આવશે ત્યારે વિચારશો કે હવે મનુષ્ય દેહ નિષ્ફળ નથી થવા દેવો, એટલું તો નક્કી થાય. આટલું એક સામાન્ય નિશ્ચય કે આ મનુષ્ય દેહ રત્ન ચિંતામણી જેવો મારે નિષ્ફળ થવા દેવો નથી. એક સામાન્ય ધોરણની પરીક્ષા આપવી હોય તો ફેલિયર આપણે સહન કરી શકતા? છોકરાનું વર બગડે એ ન હાલે, અને બાપનો ભવ બગડે એનો વાંચતો કેમ નથી? બરોબર, ધ્યાન રાખ, લેસન કરતો જા, ટાઈમસર રમતમાં ધ્યાન છે. વર બગડે, વર બગડે મને પોહા એમ નથી. સારું, છોકરો જ્ઞાની નથી, નતર કે બાપા તમારો ભવ બગડે એનું શું કરવું? પણ આપણે તો એવું છે ને, આપણા આપણા જેવા જ હોય ને, કંઈક પ્રમાદ છોડીને જાગૃત થા. આ બધે કઈ નચિકેતા પેદા નથી થતા હો. નચિકેતા ને બાપને કહે કે મોત સામે આવીને ઉભું છે, શું અનિતિને અપ્રમાણિકતા કરો છો? નહીં તો રત્ન ચિંતામણી જેવા મનુષ્ય દેહ નિષ્ફળ જશે. માટે છેલ્લે કહે છે, હે જીવ, હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવાની છે. આ શબ્દ સૌથી મહત્વનો આમાં કયો? હવે. આ જેદી હવે સમજાય ને, તેદી આખો પત્ર આપણને સમજાય. સત્પુરુષની ઉપાસવાની છે તો કીધું, વિતરાગનો ધર્મ છે, નિશ્ચય તારે કરવો પડશે, વારંવાર ચિંતન કરવાનું છે. પણ સાહેબ, સત્પુરુષનો યોગ નથી મળ્યો, મારું અનધિકારીપણું છે. કઈ સત્પુરુષનો યોગ મળશે તો તને સમજાશે, અને તારું અધિકારીપણું આવશે. તો હવે એ હવે તને ખ્યાલ આવે, એ જેથી હવે થાય તેનો મતલબ શું થાય? દિશા બદલાઈ જાય. હવે તારે આમ કરવું પડશે. છોકરો 10માં આવે ને તો શું કહ્યું? હવે આપણે ફરવા નહીં જવાયો. મા બાપે કહે, હવે 12માં સુધી કઈ બોલવાનું નહીં હો, હવે બીજા ચાડા નહીં હો, હવે આપણે ટીવીના કેબલ આપણને પોસાય, એ હવે શું થયું? તમને જાગૃતિ આવી ગઈ 10ની 12ની બધી. લગ્ન છોકરાને પરિણામ આવે, હવે મોડું આવું નહીં પોવાય. આ હવે શબ્દ બધે સમજાય છે. દુકાન નવો ધંધો શરૂ કરે, 8 વાગ્યામાં દુકાન ખોલવી પડશે, વહેલા જવું પડશે, હવે એ ચાડા નહીં હાલે. 10 વાગે ઉઠતો તો મોડો જાતો તો હવે નહીં હાલે. આ હવે બધામાં સમજાય છે. કેમ કે જે સિચ્યુએશન ઉભી થાય છે ત્યાં હવે આપણે આમ કરવું જોઈએ એવો વિવેક જાગે છે, એક પોતાના આત્માની મુક્તિ સિવાય. જ્ઞાની કહે છે કે હવે, હે જીવ, હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસે. જ્યારથી આ વાંચ્યું સાંભળ્યું ત્યારથી આ નિશ્ચય થાય કે હવે શું કરવાનું છે. તો આજ સુધી જે થયું તે થયું, નિરૂપાયતા થઈ તે થઈ. એક જ માર્ગ બતાવી દીધો, કાંઈ વાંધો નહીં, હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે. તારી મતિ કલ્પનાથી ચાલતો નહીં, પરિણામ જોઈ લીધું છે, એટલે હવે એના ઉપરના લેખા જોખા કરવાની જરૂર નથી. એટલી સરસ વાત મૂકી, અને શબ્દ પ્રયોગ છેલ્લો પત્ર નથી એટલે મેં કહ્યું તેમ લખાણ છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ, પરમ શાંતિની વાત છે કે જો આટલું થાય તો એ જીવ તને મોક્ષપદ સુલભ છે. એટલી વાત સરસ મૂકી તો વિતરાગના કહેલા ધર્મથી પરમ શાંતિને પ્રાપ્ત થાય ત્યાં સુધીની વાતને આ પત્ર પ્રાર્થના રૂપે રોજે રોજ પોતાની ચિંતનમાં અને અનુપ્રેક્ષાની અંદર આવે તો રોજ કંઈક ને કંઈક પ્રગતિ થશે. ક્યાંક આપણે અટવાયા હશું, ક્યાંક રોકાયા હશું, તો એ દૂર થશે અને મુક્તિના માર્ગમાં આપણે આગળ વધીશું. સત્પુરુષોનું યોગબળ, જગતનું કલ્યાણ કરો. ઓમ શાંતિ.